આપણે વચનની રોટલી ભાગીએ તે પહેલા પ્રાર્થના કરીએ. પવિત્ર પિતા, તારા વચનોને માટે તારો આભાર માનીએ છીએ. સમજવા માટે તું અમારી મદદ કર. પ્રભુ, તારા નામ માંગુ છું. આમેન. જ્યારે આ અધ્યાય હું વાંચતો હતો ત્યારે ઈશ્વર કેવી રીતે કામ કરે છે તે સમજવું ઘણીવાર મુશ્કેલ લાગતું હતું. જ્યારે આ વાત આપણે વાંચીએ તે પહેલા શું બન્યું, કેવી રીતે કરાર કોષ બહાર ગયો, શા માટે દાઉદ એને લાવવા માંગતો હતો એ જોવા માટે આપણે સમુએલનું પહેલો સમયનું પુસ્તક અને તેનો છઠ્ઠો અધ્યાય આપણે જોઈએ. તો પલેસ્તીની અને ઇસ્રાયલની વચ્ચે યુદ્ધ થયું અને યુદ્ધની અંદર સમુએલના બે દીકરાઓ, એક છે ત્યાં આગળ મરી ગયા, ઇસ્રાયલ એ ત્યાં આગળ હારી ગયું. અને જ્યારે ઇસ્રાયલ હારી ગયું ત્યારે પલેસ્તીનીઓએ આ કરાર કોષ એક છે એમના દેશની અંદર લઈ ગયા. અને જ્યારે ફિનહાસની જે સ્ત્રી હતી એ કે જ્યારે સાંભળ્યું ત્યારે ગર્ભવતી હતી અને તેને બાળકનો જન્મ થયો અને આ બાળકનું નામ એ ઈખા લોદ પાડ્યું. એનો અર્થ છે કે ઈશ્વરનું સામર્થ્ય જતું રહ્યું છે. જ્યારે ઈશ્વરનો કરાર કોષ જે મૂસાએ આપ્યો હતો, 10 આજ્ઞાઓ અને એની અંદર એ સોનાની માલા હતી, એ કરાર કોષ જ્યારે ઇસ્રાયલ લોકોની મધ્યથી એ ફલિસ્તીનના દેશમાં ગયો ત્યારે ત્યાં આગળ આ ફિનહાસની જે પત્ની હતી તેને બાળક જન્મ્યું અને બાળકનું નામ એને રાખ્યું કે દેવનું ગૌરવ જતું રહ્યું છે. દેવનું ગૌરવ તે વખતે ઇસ્રાયલ લોકો એમ માનતા હતા કે એ એમનો કરાર કોષ હતો, કારણ કે ત્યાં પ્રભુને હાથે લખેલી 10 આજ્ઞાઓ અને આકાશમાંથી જે માના એ પ્રભુ શ્રી ખ્રિસ્તના રૂપમાં હતી તેમાં હતી. અને આ જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે આપણને આ આખી વાત યાદ આવે છે. અને ત્યાં આગળ બીજી જો કોઈ વાત મને ત્યાં આગળ લાગી હોય તો કહે છે કે જ્યારે પ્રભુના કરાર કોષને એ જ્યારે પડી જતો હતો અને એ પડી જતો બચાવવા માટે ઉચ આહા તે કહે છે એને અડક્યો અને કહે છે એ મરણ પામ્યો ત્યારે દાઉદ ને માઠું લાગ્યું. તમે જુઓ તો મૂસા જ્યારે ઇસ્રાયલ લોકોએ કચકચ કરી ત્યારે પાણીને માટે અને ઈશ્વરે કરે કહ્યું કે તું ખડકમાં એકવાર લાકડી માર અને ત્યાં કહે છે મૂસાએ ગરમ થઈને ગુસ્સે થઈને ત્યાં બે વાર લાકડી મારી અને એનું પરિણામ શું આવ્યું કે મૂસા જે ઈશ્વરનો પસંદ કરેલો દેશ હતો, દૂધ અને મધની રેલમ થેડી વાળો દેશ એ જોવા ત્યાં આગળી એ તેને તેના માટે ખેદ થયું, દુઃખ અને કે છે એને એક કરાર કોષ ત્યાં રાખી મૂક્યો કે ત્યાં લાવ્યો નહીં. અને કહે છે કે 3 મહિના સુધી એને પ્રાર્થના કરી પ્રભુની પાસે, કહે છે એને એની દર્શન માંગ્યું કે શા માટે આ કરાર કોષ હું મારા દાઉદ નગરની અંદર ન લાવું. અને જ્યારે એને જોયું કે જે કરાર કોષ કે છે ત્યાં આગળ ઓબેદ અદોમને ત્યાં રાખવામાં આવ્યો હતો 3 મહિના સુધી, અને આ કરાર કોષને લઈને ઓદેમ અદોમને કહે છે ઈશ્વરે પુષ્કળ આશીર્વાદ આપ્યો. અને જ્યારે અદોમ ઓબેદ અદોમ એટલે ઈશ્વરનો સેવક, ઈશ્વરની આજ્ઞા પાળનાર પાત્ર, કરો એને ઈશ્વરે જ્યારે આશીર્વાદ આપ્યો ત્યારે દાઉદની ઈચ્છા થઈ કે હું મારા દેવનો કરાકોષ એ દાઉદ નગરના મંદિરમાં લાવું, તેના તંબુમાં હું લાવું. અને ત્યાર પછી એ એની પાસે ચોકસાઈથી શોધ કરે છે અને કેવી રીતે આ કરાકોષને ત્યાં ગાડી લાવવામાં આવે એની વ્યવસ્થા કરે છે. અને એ વ્યવસ્થા પ્રમાણે કહે છે કે દાઉદ એ કરાકોષને ત્યાં લાવે છે. અને બારમી કલમમાં આ પ્રમાણે કહે છે, અને દાઉદ રાજાને સમાચાર મળ્યા કે દેવના કોષને લીધે યહોવાહે ઓબેદ અદોમના કુટુંબને તથા તેના સર્વસ્થને આશીર્વાદ આપ્યો છે. ત્યારે દાઉદ જઈને દેવના કોષને ઓદેમ અદોમના ઘરમાંથી દાઉદ નગરમાં પુસ્તક સાથે લાવ્યો. અને એમ થયું કે દેવનો કુશ ઉચકનારા છ ડગલા ચાલ્યા, એટલે તેણે એક બળદ અને એક પુષ્ટ પશુનું બલિદાન આપ્યું. જ્યારે પહેલી વાર જ્યારે કરણ કોષ લાવવામાં આવ્યો ત્યારે કહે છે એને ગાળાની અંદર મૂકવામાં આવ્યો હતો. અને ગાળાની અંદર કે જે આ કરાર કોષ લાવવામાં આવતો હતો, પણ ઈશ્વરનું વચન હતું કે જ્યારે જ્યારે તમે કરાર કોષ છો ત્યારે તમારા ખાંધની ઉપર લેવીઓ તે ઉચકે. અને આ પ્રમાણે જ્યારે બીજી વાર દાઉદે કર્યું અને કે જે છ ડગલા જ્યારે તે ગયા ત્યારે કહે છે એને પ્રભુને ડાંગાળી બલિદાન આપ્યું. અને આ વાત આટલેથી જ આપણી પૂરી થતી નથી, પણ જ્યારે ઈશ્વર ના સંતો ઈશ્વરની સંગત જ્યારે આપણી સાથે હોય છે ત્યારે તેને લીધે આપણને ઘણા બધા આશીર્વાદ મળે છે. પ્રભુનું આ પવિત્ર જે પુસ્તક છે એ જ્યારે આપણા ઘરની અંદર હોય છે, જ્યારે આપણા હૃદયની અંદર હોય છે, ત્યારે ઈશ્વર આપણને પુષ્કળ આશીર્વાદ આપે અને આપવા માંગે છે. અને તમે જુઓ કે ઇબ્રાહીમ એ કે છે દેવનો કે છે એ મિત્ર હતો, અને ઈશ્વરે કે છે ને ઉર દેશમાંથી લાવી અને કનાન દેશમાં તેને સ્થાપિત કર્યો અને તેને પુષ્કળ આશીર્વાદ આપ્યો, પણ તેનો ભત્રીજો લોટ એ પણ એની સાથે હતો અને ઇબ્રાહીમને લીધે લોટને પણ પુષ્કળ આશીર્વાદ મળ્યો. અને તમે જુઓ કે એટલો બધો આશીર્વાદ મળ્યો કે તેમના જે ગોવાળિયા હતા એમની વચ્ચે એક છે ઝઘડો થવા લાગ્યો. ત્યારે ઇબ્રાહીમે કહ્યું કે તું પસંદ કર કે તારી કઈ તરફ જવું છે. અને કે છે આ લોટે જે સદોમ અને ગમોરાનો દેશ હતો કે જ્યાં પુષ્કળ પાણી હતું એ પસંદ કર્યું અને ઈશ્વરનો આશીર્વાદ તેના પર જતો રહ્યો. અને આપણે જોઈએ છીએ કે ઇબ્રાહીમનો પત્રીજો લોટ એ સગડું ગુમાવી દે છે અને તેની વાઇફ એની સ્ત્રી જયારે પાછળ જોવે છે ત્યારે ખાણનો થાંભલો થઈ જાય છે. ઈશ્વરની સાથે જે તેના ભક્તો છે તેની સાથે રહેવાથી આપણને પુષ્કળ આશીર્વાદ મળે છે. આપણે યાકૂબના સંબંધમાં જોઈએ, યાકૂબ એના ભાઈની પાસેથી જોઈ છોડી અને કહે છે એના મામાને ત્યાં જઈ જતો હતો અને લાબાનના ત્યાં રહે છે. અને ત્યારે લાબાનને કહે છે કે મારે લીધે તને પુષ્કળ આશીર્વાદ મળ્યો છે. યાકૂબ કે જેનું બીજું નામ ઠગ, પણ આ લબાન કે જે તેનો સસરો હતો પાછળથી એ તો એના કરતા પણ વધારે ઠગ હતો. એને 7 વર્ષ સુધી એક સ્ત્રીને માટે લગ્ન કરવા રાખ્યું અને બીજી જે નાની દીકરી હતી એના બદલે મોટી દીકરીનું લગ્ન કર્યું અને બીજા 7 વર્ષ એની સેવા કરાવી અને આ પ્રમાણે કે છે એની પાસેથી આશીર્વાદ અને આશીર્વાદ પામતો ગયો. આપણે યુસુફના માટે જોઈએ છીએ એના ભાઈઓએ એની પર દેખ ખરી કરી અને કહે છે એને વેચી દીધો. એનું ભૂંડું કરવા માટે એ સગડું એમણે કર્યું, પણ શું થયું કહે છે કે એ કોટી ફાળના ત્યાં જ્યારે વેચવામાં આવ્યો ત્યારે કહે છે ફોટીના આ કોટી ફાળ એ પુષ્કળ મિલમલકિત વાળો થયો, એને પુષ્કળ આશીર્વાદ મળ્યો અને કહે છે એને ખાવા અને પીવા વગર એના ઘરની અંદર શું છે તે એ જાણતો ન હતો, એટલો બધો આશીર્વાદ એને પ્રભુની તરફથી મળ્યો. અને ત્યાર પછી આપણે જોઈએ છીએ કે એને જેલની અંદર નાખવામાં આવે છે. કયા સંજોગોમાં એ તમે સગડા પણ જેલની અંદર જયારે રહ્યો ત્યારે ઈશ્વર તેની સાથે હતો. તમે જો બાઇબલ બરાબર વાંચો તો યુસુફની સાથે ઈશ્વરે કદી જ વાત કરી નથી, પણ ઈશ્વર હંમેશા યુસુફની સાથે હતો. અને જ્યારે જેલમાં હતો ત્યારે પણ એ યુસુફની સાથે હતો. અને યુસુફને જાહેર રીતે કે છે એ જેલમાંથી લાવી અને કે છે મહેલમાં ત્યાં ગાડી લાવે છે. અને ફારુનનો કે છે બીજા નંબરનો ત્યાં આગાડી સહાય કરી બને છે. અને તેના લીધે મિસર અને ફારુનને પુષ્કળ આશીર્વાદ મળે છે. અને આખી દુનિયાના લોકો મિશનની અંદર અનાજ વેચાતું લેવા પોતાનું સર્વસ્વ આપી અને કે છે ત્યાં અનાજ લઈ જતા હતા. આપણે બીજું વાત જોઈએ કે નામાન ખોર્યો, કે જે કે છે બહુ જ મોટો સેનાપતિ હતો, પુષ્કળ ધનવાન હતો, પણ ઈશ્વરનો એક આશીર્વાદ એની પાસેથી ઓછો હતો કે તે માદો હતો, તે ઘોડિયો હતો. અને એ નામાન જ્યારે ઇસ્રાયલ પર જેણે લડાઈ કરી ત્યારે કહે છે કે નાની દીકરીને પકડી લાવ્યો. અને આ દીકરી એ જયારે જોયું કે મારો શેઠ એ બહુ દુખી રહેશે કારણ કે એના શરીર પર ઘોડ છે, ત્યારે એની દાસીને કહે છે કે જો એ ઈશ્વરમાં જઈને ઈશ્વર ભક્તને મળે તો કહે છે એનો ઘોડ મટી જાય. ઘણી વાર આપણી ઈચ્છા એવી હોય છે કે આપણને સરળ થાય, પણ આપણી ઈચ્છા પ્રમાણે આપણે જે કરવા માંગતા હોય તે પ્રમાણે થાય. અને નામાન કહે છે કે ત્યાં યર્દનમાં નાવા જતો નથી, પણ સલાહ મળતા કહે છે કે હું જઈ અને સ્નાન કરીશ. ને સાત વાર સ્નાન કરે છે અને એને નવી સ્કિન નવી ચામડી મળે છે. નાની દીકરીના સહવાસમાં રહેવાથી ફક્ત તમને પૈસો અને તમને આ દુનિયાના વાના નહીં, પણ તમને સારી તંદુરસ્તી પણ આપે છે, તમને ઈશ્વરનું ત્યાં એ ભાન પણ કરાવે છે. નવા કરારની અંદર આવીએ અને ફાઉલના માટે આપણે જોઈએ. અને ફાઉલના માટે જયારે આપણે જોઈએ ત્યારે તમે જુઓ કે પ્રેરિતોનો કૃત્ય અને તેના છેલ્લા બે અધ્યાય આપણે જયારે વાંચીએ ત્યારે કહે છે કે આ ફાઉલ એ કહે છે રોમ જવા માંગતો હતો, અથવા તો એમ કહું કે રોમ માં પ્રભુ ઈસુ તેને મોકલવા માંગતો હતો. અને રોમ એ જવા એટલા માટે માંગતો હતો કે કાયસરની પાસે એ દાજ માંગવા માંગતો હતો. અને જયારે રોમ જયારે ભાણમાં બેસે છે, ભાણ તૂટી જાય છે, 14 દિવસ સુધી તેઓ સૂર્ય કે ચંદ્ર કે જ્વાળું જોઈ શકતા નથી અને કે છે મુશ્કેલી હોય છે. અને તેમની સાથે જુલિયસ જે રોમન સેનાપતિ હતો તે એની સાથે હોય છે. અને ટોટલ 276 જે ગુનેગારો હતા તે પણ તેમની સાથે હતા. અને આ ગુનેગારો એટલા માટે હતા કે જેથી કરીને એ રોમ આવી અને રોમની સરકારને હાથ એ તાબેલ થાય, તેમને એ મળે. અને આ જે કેદીઓ હતા એમના જે અખાડા હતો જ્યાં આગળ પ્રાણીઓની સાથે તેને કુસ્તી કરવાની હતી, એ કુસ્તી કરી અને તેઓ મરણ પામવા હતા. અને ત્યાં પાઉલની સંગત લેવાથી તેમને પ્રભુ ખ્રિસ્તની ઓળખ થઈ. અને એ ભલે એ પ્રાણીઓના મોહમાં એ મરી ગયા હોય, પણ એટલી ખાતરી છે કે તેમને પાઉલની મારફતે અનંત જીવન મળ્યું. જુલિયસના માટે તો આપણે ખાસ જોઈએ છે કારણ કે વારંવાર જુલિયસ એને મદદ કરતો આવે છે. એટલે મને ખાતરી છે કે જુલિયસ જ્યારે આપણે સ્વર્ગમાં જઈશું ત્યારે તેની સાથે આપણો બેટો જરૂર થશે. અને પાઉલની મુસાફરી કે છે એ કે છે ત્યાં ગાડી જે માલ્ટા બેટ છે, માલ્ટા બેટ ની અંદર ત્યાં ગાડી પૂરી થાય છે. અને માલ્ટા બેટ માં કે છે એ લોકોની સાથે વાત કરે છે. એનો જે મોટો જે માલિક હતો એના બાપ ને કે છે તાવ આવતો હતો, માલ્ટા ફીવર. અને કે છે પાઉલ એના માટે પ્રાર્થના કરે છે અને એનો જે મરણાનો રોગ હતો એ મટી જાય છે. અને ત્યાર પછી આખો માલ્ટા દેશના જે માદા હતા તે તેની પાસે આવી અને સાજા થાય છે. આ એક ઈશ્વરના સેવકની સંગતની મારફતે બને છે. કેટલું દહીં પણ આજે તમે જુઓ તો એ ફાઉલ ની સંગતિ મારફતે આજે પણ માલ્ટા એ નાનો ચીપડો ટાપુ એ પ્રભુ સુ ખ્રિસ્ત ના નામે ઓળખાતા ખ્રિસ્તી લોકોનો ટાપુ બનેલો છે. ઘણી વાર આપણે વિચાર કરીએ છીએ, ઘણી વાર આપણને થાય છે કે હું શું કરું, શા માટે આ પ્રભુએ આ જે એનું ગાળું હતું એ પડી ન જાય, ખરાબ કોષ નાશ ન પામે, એને હાથ લગાડ્યો ત્યારે કે છે ઊંચા મરણ પામ્યો. પણ જે રીતે ઈશ્વરનું ભજન કરવું જોઈએ એ રીતે જ્યારે આપણે ભજન કરતા નથી ત્યારે કોઈક વાર ઈશ્વર આપણને એ આશીર્વાદ આપતો નથી. કે જે તમે તમારી જીભોથી મને પ્રભુ પ્રભુ કરો છો પણ તમારા હૃદયો એ મારાથી બહુ દૂર છે. પ્રભુ માગે છે કે આપણા હોઠોથી નહીં પણ આપણા હૃદયોથી ઈશ્વરને માન અને મહિમા આપીએ એ પ્રભુ માગે છે. જ્યારે સાઉલ રાજા કે છે અમોરીઓની સાથે કે છે યુદ્ધ કર્યું અને ત્યાં આગળ એ જીત મેળવી અને સમૂહેલ એને કહ્યું હતું કે જે કઈ હોય તેનો તું નાશ કરજે. અને ત્યાં આપણે જોઈએ છીએ કે આ સાઉલ એ સારામાં સારા ખેટા અને સારામાં સારા બકરા અને સારામાં સારી જે વસ્તુઓ હતી એ કે છે પોતાના માટે ત્યાંથી ચોરી રાખે છે. અને સમૂહેલ ત્યાં આવે છે અને કહે છે કે સાઉલ ત્યાં શું કર્યું છે અને કહે છે કે આ તો મેં મારા દેવના દહન અર્પણ માટે રાખ્યું છે. અને દાઉદ અને સમૂહેલ તેને શું કહે છે કે પ્રભુ એ દહન અર્પણ કરતા આજ્ઞા પાલન વધારે ચાહે છે. આપણે કેટલું બધું ઈશ્વરને આપવા માંગતા હોઈએ પણ જો આપણે તેની આજ્ઞા પાળતા નથી તો એ ઈશ્વરને માન્ય નથી. આજે આપણે આપણા જીવનો તપાસીએ, ઈશ્વર શું આપણી પાસે માંગે છે, એ શું આપણે કરીએ છીએ કે આપણે શું ઈશ્વરના માટે કરીએ છીએ, કરવા માંગીએ છીએ એ જ કરીએ છીએ. ઈશ્વર આપણી પાસે માંગે છે કે આપણે આપણા હૃદયોનું તેને પસંદ પડે તેવું પવિત્ર અને ઉત્તમ અર્પણ કરીએ. અને જો આજે આપણે કરીએ ત્યારે પ્રભુને આપણે ખુશ કરી શકીએ છીએ. દાઉદે જે સારું હતું એ એને કર્યું અને ત્યાં કહે છે દાઉદ રાજા એ કહે છે આ પોતાનો રાજ પોશાક મૂકી દઈને એક ગોવાળિયાનો પોશાક પહેરીને કહે છે આ કરાર કોષની આગળ નાચે છે. કરાર કોષની આગળ કહે છે એ ઉત્સવ કરે છે અને કહે છે એની પત્ની જ્યારે એને જુએ છે ત્યારે કહે છે એને શરમ લાગે છે, એ એનાથી શરમિંદી બને છે. અને તમે આ ઘરમાં તમે વાંચો તો મિખાલને કહે છે કે એ મરી જાય છે ત્યાં સુધી પુત્ર કે પુત્રી જન્મતા નથી. ઈશ્વરના માણસો તેના સંતો તેના ભક્તો ની જ્યારે આપણે મસ્કરી કરીએ છીએ, જ્યારે આપણે જુઠ્ઠી રીતે એમની આક્ષેપ કરીએ છીએ ત્યારે યાદ રાખજો કે ઈશ્વરનો આશીર્વાદ એ જતો રહે છે અને ઈશ્વરનો જે મહિમા છે એ આપણા જીવનમાં જતો રહે છે. ગમે તેટલી વાર તમે પ્રાર્થના કરો, ગમે તેટલી વાર તમે બાઇબલ વાંચો, ગમે તેટલી વાર તમે ચર્ચની અંદર આવો પણ જો તમે તમારા હૃદયો ઈશ્વરની આગળ સંપૂર્ણપણે અર્પણ કરેલા નહીં હોય તો ઈશ્વર એ તમારો સ્વીકાર કરવાનો નથી, મારો સ્વીકાર કરવાનો નથી. આજે નવેસરથી ઈશ્વરને આપણે આપણા જીવનો અર્પણ કરીએ. પ્રભુ તમને પુષ્કળ આશીર્વાદ આપે.